ભગવાનની મુક્તિની સરળ યોજના ઓલ્ડ નેશન્સ ગોસ્પેલ પબ્લિશર્સ દ્વારા. મારા મિત્ર, હું તમને જીવનનો સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછું છું. તમારો આનંદ કે તમારું દુઃખ અનંતકાળ માટે તેના પર નિર્ભર છે. પ્રશ્ન એ છે, શું તમે બચી ગયા છો? તે તમે અમુક ચર્ચના સભ્ય છો કે કેમ તે નથી, પરંતુ તમે સાચવવામાં આવે છે તે નથી કે તમે કેટલા સારા છો, પણ શું તમે બચી ગયા છો? કોઈ પણ વ્યક્તિ ભગવાનના આશીર્વાદનો આનંદ માણી શકતો નથી અથવા બચાવ્યા વિના સ્વર્ગમાં જઈ શકતો નથી. ઈસુએ જ્હોન 3:7 નિકોડેમ્સને કહ્યું, તમારે બધાએ ફરીથી જન્મ લેવો જોઈએ. ભગવાન આપણને તેમના શબ્દમાં મુક્તિ માટેની એકમાત્ર યોજના આપે છે. યોજના સરળ છે, તમે આજે બચાવી શકો છો. પહેલા મારા મિત્ર, તમારે સમજવું જોઈએ કે તમે પાપી છો. એવું કોઈ નથી જે ન્યાયી હોય. રોમનો 3:10 કોઈ જ તફાવત નથી. દરેક વ્યક્તિએ પાપ કર્યું છે અને ભગવાનની બચાવ હાજરીથી દૂર છે. જ્યાં સુધી તમને ખ્યાલ ના આવે કે તમે પાપી છો ત્યાં સુધી બચવાની કોઈ તક નથી. કારણ કે તમે પાપી છો, તમને મૃત્યુની નિંદા કરવામાં આવે છે. કારણ કે પાપ તેનું વેતન ચૂકવે છે. મૃત્યુ અને પાપ જ્યારે તે સંપૂર્ણ પુખ્ત થાય છે ત્યારે મૃત્યુને જન્મ આપે છે. જેમ્સે 1:15 આનો અર્થ છે ભગવાનથી અલગ થવું, નર્કમાં કાયમ. કેવું ખરાબ! હા મારા મિત્ર, પરંતુ તે સાચું છે. પરંતુ ભગવાન તમને એટલો પ્રેમ કરે છે કે તેણે તમારા અવેજી તરીકે તેમનો એકમાત્ર પુત્ર ઈસુ ખ્રિસ્ત આપ્યો, જેણે તમારા પાપ માટે દુઃખ સહન કર્યું અને તમારી જગ્યાએ મૃત્યુ પામ્યા. ખ્રિસ્ત પાપ વગરના હતા, પરંતુ આપણા ખાતર ઈશ્વરે તેને આપણા પાપનો સહભાગી બનાવ્યો, જેથી તેની સાથે એકતામાં આપણે ઈશ્વરના ન્યાયપણાને વહેંચી શકીએ. 2 કોરિન્થિયન્સ 5:21 ખ્રિસ્ત પોતે આપણા પાપોને તેના શરીરમાં ક્રોસ પર લઈ ગયા, જેથી આપણે પાપ માટે મરી જઈએ અને સચ્ચાઈ માટે જીવીએ. તેના ઘાવથી જ તમે સાજા થયા છો. 1 પીટર 2:24 ઈસુને મરવું પડ્યું, તેણે પોતાનું લોહી આપવું પડ્યું. દરેક જીવંત વસ્તુનું જીવન લોહીમાં છે. લેવિટિક 17:11 જો લોહી રેડવામાં આવે તો જ પાપો માફ કરવામાં આવે છે. હિબ્રુઝ 9:22 હવે આપણે સમજી શકતા નથી કે આપનું પાપ ઈસુ દ્વારા કેવી રીતે વહન કરવામાં આવ્યું હતું, પરંતુ ભગવાન તેમના શબ્દમાં કહે છે કે તે હતું. તેથી તમારા પાપ, મારા મિત્ર, ઈસુ દ્વારા વહન કરવામાં આવ્યું હતું અને તે તમારી જગ્યાએ મૃત્યુ પામ્યા હતા. તે સાચું છે, ભગવાન જૂઠું બોલી શકતા નથી. ફિલિપીના જેલરે પાઉલ અને સિલાસને પૂછ્યું, બચાવ માટે મારે શું કરવું જોઈએ? અને તેઓએ કહ્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરો અને તમે બચાવી શકશો, તમે અને તમારું કુટુંબ. 1:16:31 ફક્ત તેના પર વિશ્વાસ કરો કે જેણે તમારા પાપ માટે દુઃખ સહન કર્યું, તમારી જગ્યાએ મૃત્યુ પામ્યો, દફનાવવામાં આવ્યો અને ફરીથી ઉઠ્યો, જેથી તમને તમારા પાપો માટે માફ કરવામાં આવે. હવે તેને બોલાવો. દરેક વ્યક્તિ જે ભગવાનને મદદ માટે બોલાવે છે તે બચી જશે. રોમનો 10:13 પ્રાર્થના કરવા માટે પાપી માટે પ્રથમ પ્રાર્થના લ્યુક 18:13 આપવામાં આવી છે. ભગવાન મારા પર દયા કરો. એક પાપી, હવે તમે પાપી છો અને ચોક્કસ તમે તેના કારણે દિલગીર છો. અત્યારે તમે જ્યાં પણ હોવ ત્યાં પ્રાર્થનામાં તમારું હૃદય ભગવાનને ઊંચકો. તે લાંબી મોટેથી પ્રાર્થના લેતો નથી, કારણ કે ભગવાન તમને બચાવવા માંગે છે. ફક્ત કહો, હે ભગવાન, હું પાપી છું, મને માફ કરો, હું પાપથી દૂર થઈશ, મારા પર દયા કરો અને મને બચાવો. હવે ફક્ત તેને તેના શબ્દ પર લો. દરેક વ્યક્તિ જેમાં તમારો સમાવેશ થાય છે, જે ભગવાનને મદદ માટે બોલાવે છે, તે બચાવી લેવામાં આવશે. હોશે શકિત અથવા કરી શકશે નહીં, પરંતુ બચી જશે. રોમનો 10:13 ફક્ત ભગવાનને તેમના શબ્દ પર લો. જ્યારે તમે તેણે જે કહ્યું છે તે પૂર્ણ કરી લો, ત્યારે તેમના શબ્દ અનુસાર વિશ્વાસ દ્વારા મુક્તિ સ્વીકારો. વિશ્વાસ કરો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અને તમે ઉદ્ધાર પામશો. 1:16:31 કોઈ ચર્ચ, કોઈ સમાજ, કોઈ સારા કાર્યો નહીં, ફક્ત ઈસુ જ તમને બચાવી શકે છે. મુક્તિની સરળ યોજના છે. તમે પાપી છો, કારણ કે તમે પાપી છો તમારે મરવું જ પડશે, અથવા તો ખ્રિસ્ત પર વિશ્વાસ કરો કે જે તમારો વિકલ્પ હતો અને તમારી જગ્યાએ મૃત્યુ પામ્યો હતો, તેને દફનાવવામાં આવ્યો હતો અને ફરીથી ઉઠ્યો હતો. ફક્ત ભગવાનને બોલાવો. એ સમજીને કે તમે પાપી છો અને તેને તમારા પર દયા કરવા અને તમને બચાવવા માટે પૂછો. પછી ફક્ત તેને તેના શબ્દ પર લો અને વિશ્વાસ દ્વારા મુક્તિ સ્વીકારો. તમે કહો છો, ખરેખર એટલું જ નથી જે મારે બચવા માટે કરવું જોઈએ. હા, તે બધું છે. તે ભગવાનનો શબ્દ છે, તે ભગવાનની યોજના છે. મારા મિત્ર, વિશ્વાસ કરો અને આજે જ તેને અનુસરો. હવે સમય છે, આજનો દિવસ છે. સાંભળો, ભગવાનની કૃપા મેળવવાનો આ સમય છે. આજનો દિવસ બચાવી લેવાનો છે. 2 કોરિન્થિયન્સ 6:2 ક્યારેય આવતીકાલ વિશે અભિમાન ન કરો. તમને ખબર નથી કે હવે પછી શું થશે. નીતિવચનો 27:1 જો તે સંપૂર્ણ રીતે સ્પષ્ટ ન હોય તો જ્યાં સુધી તમે તેને સમજો નહીં ત્યાં સુધી તેને વારંવાર વાંચો, જ્યાં સુધી તમે ન કરો ત્યાં સુધી આ પત્રિકા નીચે ન મૂકો. તમારા આત્માની કિંમત સમગ્ર વિશ્વ કરતા વધુ છે. જો કોઈ વ્યક્તિ આખી દુનિયા જીતી લે પણ જીવ ગુમાવે તો શું કની મળે છે? અલબત્ત નહીં. પોતાનું જીવન પાછું મેળવવા માટે તે કની આપી શકે તેમ નથી. માર્ક 8:36-37. ખાતરી કરો કે તમે બચાવ્યા છો. તમારે દરેક વસ્તુથી ઉપર મુક્તિની જરૂર છે. જો તમે તમારો આત્મા ગુમાવો છો તો તમે સ્વર્ગ ગુમાવશો અને બધું ગુમાવશો. ભગવાન તમને આજે બચાવવામાં મદદ કરે છે. તે તમને બચાવશે અને રાખશે. તમે અનુભવેલી દરેક કસોટી એ પ્રકારની છે જે સામાન્ય રીતે લોકોને આવે છે, પરંતુ ભગવાન તેમનું વચન પાળે છે અને તે તમારી શક્તિથી વધુ મજબૂત રહેવા માટે તમારી કસોટી થવા દેશે નહીં. જ્યારે તમારી કસોટી થશે ત્યારે તે તમને તે સહન કરવાની શક્તિ આપશે અને તેથી તમને બહાર નીકળવાનો માર્ગ આપશે. 1 કોરિન્થિયન્સ 10:13. તમારી લાગણીઓ પર વિશ્વાસ ન કરો, તેઓ બદલાય છે. ઈશ્વરના વચનો પર ભરોસો રાખો, તેઓ ક્યારેય બદલાય નથી. તમારો ઉદ્ધાર થયા પછી આધ્યાત્મિક વિકાસ માટે દરરોજ 3 બાબતો કરવી જરૂરી છે. પ્રાર્થના કરો, તમે ભગવાન સાથે વાત કરો, તમારું બાઇબલ વાંચો. ભગવાન તમારી સાથે વાત કરે છે. સાક્ષી, તમે ભગવાન વિશે વાત કરો છો. જો કોઈ જાહેરમાં જાહેર કરે કે તે મારો છે તો હું સ્વર્ગમાંના મારા પિતા સમક્ષ તેના માટે તે જ કરીશ. મેથ્યુ 10:32. ભગવાન તમને પ્રેમ કરે છે. તે તમને જે મુક્તિ આપવા માંગે છે તેને સ્વીકારો અને તમે ઈશ્વરના બાળક છો તે જાણીને પરિપૂર્ણતાનો અનુભવ કરો. ફોર્ડ પુટન દ્વારા લખાયેલ.